સાબિત કરી શકાય એવું નથી. પણ આ વાત સાચી છે, એ દિવસ સુધી એ વાતાવરણમાં જીવરે છે. અનંત જન્મ નો એને અભ્યાસ છે, એ અભ્યાસ ને લીધે એનામાં શક્તિ હોય. અને આપણા કરતા પણ સૂક્ષ્મ શરીર જે થયું એ તો ઘણું મોટું બળવાન છે, બહુ સામર્થ્ય વાળું છે. ત્યારે તમે શરીરને જો આવી રીતે કરવા આપો તો એને દુઃખ થાય છે. માટે મારી તમને સલાહ છે કે મેં તો કર્યું છે કરવા, અને પહેલે જ પાને લાલ અક્ષરે છપાયેલું છે. એમ જોઈને કોઈક વડે સમાજ ઉદ્ધારક માણસ કે આ સમાજની શરીરથી પણ સેવા કરીએ એમ કરીને એવું કરે તો પેલા જીવને મહા દુઃખ થશે. મારી તો સલાહ નથી, પછી જેને જેમ કરવું હોય તેમ ભલે કરે. કારણ કે આ જીવ છે તે આપણી સાથે કેટલાય વર્ષો સાથે રહ્યો, તે આપણી સાથે એને જે માયા મમતા બંધાઈ છે તે એકદમ જતી નથી રહેતી. એક વર્ષ સુધી તો એનો સંબંધ રહે છે પ્રતિ ઉપર. પહેલા મહિનાથી બીજે મહિને ઓછો, બીજે મહિનેથી ત્રીજે મહિને ઓછો. આપણામાં મસ્તિકો કરવાનો રિવાજ છે, વરસી મારવાનો રિવાજ છે. અને તેરમા બારમા તેરમા તેરમા દિવસે પિંડ બેહે છે. જો તમને બધાને યાદ હોય તો એ પિંડ બેરવાનો અર્થ એ જ છે, હેતુ એ જ કે હવે અહીંથી આપણા વાતાવરણમાંથી જીવ નું અલગ થવા પણ બને છે. એટલે એ હકીકત તદ્દન સાચી છે. આજે પુરવાર થઈ શકે એવી નથી, પણ મારા અનુભવથી હું કહું છું કે હકીકત તદ્દન સાચી છે. માટે મારું કોઈ આ બાબતમાં શરીર આ કાપવાની બાબતમાં કે એને આવી રીતે ઉપયોગ કરવાની બાબતમાં કોઈ અનુકરણ કરશો નહીં. બાકી જેને જેમ કરવું હોય તેમ કરવાની છૂટ છે. આધ્યાત્મિક બાબતમાં બીજા પ્રશ્ન પણ આવું છું. આધ્યાત્મિક વિજ્ઞાન પણ એનું પણ એક શાસ્ત્ર છે, અને એમાં અધિષ્ઠાતા છે ચેતન છે. ચેતનને અનેક નામ દો અને નામ ન દો તો ચાલે, નામ તો આપણે આપેલા છે. ઘણા ભક્તોને, જ્ઞાનીઓને, યોગી પુરુષોને જુદા જુદા અનુભવ થયા. કોઈ એને કરુણાળો કયો, કોઈ એને પતિત પાવન કયો, એવા અનેક નામો હજાર નામો આપ્યા. તેથી આપણે ત્યાં તો સહસ્ર નામ છે. એનું સંસ્કૃતમાં પુસ્તક છે, જાની સાહેબ શું નામ એનું? હજાર નામ છે એનો. વિષ્ણુ સહસ્ર કે છે. ત્યારે એક રીતે તો એને નામ દઈએ તે પણ કોન્ટ્રાડિક્શન થઈ જાય છે, વિરોધાભાસ થઈ જાય. એને નામ આપો તો એ લિમિટેડ મર્યાદામાં આવી જાય. ભગવાન તો અમારું ચેતન તો એ તો અમર્યાદ છે, એના કોઈ વિસ્તારને સીમા નથી, એને કોઈ નક્કી કોઈ સ્વરૂપ નથી. એવું જે ચેતન ને એના પરત્વેની જે વિદ્યા તેને આધ્યાત્મિક વિજ્ઞાન છે. એ વિજ્ઞાનમાં, ચેતનના વિજ્ઞાનમાં પર્સનાલિટી વ્યક્તિત્વ બિલકુલ રહેતું નથી. અહીં બેઠેલા આ બાબતના ભલે વાંચેલા હોય પણ એવા વિદ્વાનોને મારી પ્રાર્થના, મારી નમ્ર વિનંતી, મારી ભૂલ હોય તો જરૂર મને સુધારજો, પછી મળજો મને. ભગવાન ચેતનમાં જ્યારે વ્યક્તિ જીવ ગળી જાય, એક રસ થઈ જાય, ત્યારે એ વ્યક્તિ રહેતી નથી. વ્યક્તિ હોવા છતાં એ વ્યક્તિ નથી. વ્યક્તિ હોવા છતાં વ્યક્તિત્વ એનું છે નહીં ત્યાં. આપણા દેશમાં અને બધાએ આપણા દેશ એકલંગ બધે ઇસ્લામ ધર્મ, ઇસ્લામમાં, ખ્રિસ્તી ધર્મમાં, બૌદ્ધ ધર્મમાં, જૈન ધર્મમાં, બધામાં એ પર્સનાલિટી કલ્ટ આવી ગયો. ચેતન પ્રભુ ગયું બિચારો ભગવાન. પણ જે જે સંપ્રદાય થયા તેના આચાર્યોને મહત્વ એને સ્થાપી દીધા, એને મહત્વ. એમાં કોઈ પર્સનાલિટી વ્યક્તિત્વ રહેતું જ નથી, કોઈનું કોઈ વ્યક્તિ નથી રહેતી, વ્યક્તિ હોવા છતાં નથી રહેતી. આ તો એનું ખરું રહસ્ય છે. એટલે આમાં આધ્યાત્મિક વિજ્ઞાનમાં પર્સનાલિટી કલ્ટા દીધી. તેથી વ્યક્તિને બધા વળગે અને પણ સાચી સાચી ખરેખરી એક પ્રમાણિકતાની, સત્યને અનુભવવાની અને સત્યને પામવાની માટેની ઉત્કટ ઝંખનાથી હેતુની સભાનતા સાથે જે જ્ઞાન ભક્તિપૂર્વક એવી વ્યક્તિને પણ જે વળગે છે અને એને જયારે અનુભવ થાય છે ત્યારે એના મગજમાંથી પણ જે વ્યક્તિને વળગ્યો છે એ વ્યક્તિ ઉડી જાય છે. વ્યક્તિ રહેતી નથી. વ્યક્તિની શરૂઆતમાં જરૂર છે, પણ વ્યક્તિ એટલા માટે છે કે માનવી મોટો નથી, ભગવાન મોટો છે. એવી જે જ્ઞાન ચેતનમાં નિષ્ઠા પામેલો આત્માવાળું શરીર એ છે, એને શરૂઆતમાં આપણે એનો આધાર લઈએ, પણ એના દ્વારા આપણે ભગવાનને મોટો અનુભવવાનો છે. પેલા માનવીને નહીં, આજે માનવીને સમાજે મોટો કરી દીધો. એ મારે આપણે બધાને ખાસ કહેવાનું છે, માનવી મોટો નથી, માનવી દ્વારા ભગવાનને આપણે મોટો અનુભવવાનો. ભલે ઘણા બધાને મેં કથા સાંભળ્યા છે કે બ્રહ્મને અનુભવ્યો એટલે બ્રહ્મ, પણ હું ના કહું છું. આ પણ એક ખોટામાં ખોટી માન્યતા છે, જેટલી વહેલી તૂટે એટલી ઉત્તમ છે. દેહધારી મનુષ્ય ચેતનને ઉચ્ચમાં ઉચ્ચ ગૌરી શંકર કરતા પણ હિમાલયના ઉચ્ચમાં ટોચમાં ઊંચામાં ઊંચી જે શિખર છે એનાથી એ ભલે ને આગળ જાય, પણ તેમ છતાં એ બ્રહ્મ ભગવાન નથી. આ ભગવાન સર્જન કરે છે એવું એ સર્જન નહીં કરી શકે, અશક્ય વાત. મને શાસ્ત્રનો આધાર ટાંકતો તો આવડતો નથી, કેમ કે આપણે ભણ્યા નથી. પણ એ જે શરીરધારી ચેતનમાં નિષ્ઠા પામેલો જે આત્મા છે, જેને શરીર છે, એ ભગવાનની પેટે સર્જન નહીં કરી શકે. પરે પણ સર્જન થઈ ગયું છે, તારાઓ પૃથ્વીઓ થયા જ કરે સર્જન, લય પણ પામ્યા કરે છે. એ પેલાની તાકાત નથી સાહેબ. બીજું એક કારણ મારું ખોટું હોય તો કોઈ વિદ્વાન માણસ મને કહે છે તો કબૂલ કરવાની મારી તૈયારી છે, સર્જન નહીં કરી શકે. આપણામાં એક દાખલો છે, એક જ દાખલો, કે વિશ્વામિત્રે સર્જન કર્યું હતું. વિશ્વામિત્રે બીજી સૃષ્ટિ સર્જી હતી, પણ એને તો હું કહું છું કે આ એક પોસિબિલિટી છે, વાસ્તવિકતા નથી. એને હું કહેતો એ તો એમ બતાવવાને માગે છે કે આટલો જબરદસ્ત એવો ચેતનામાં નિષ્ઠા પામેલો શરીરધારી આત્મા આવો જબરદસ્ત થઈ શકે છે, એમ એનો અર્થ હું કાઢું છું. મને હમણાં જ એક ભાઈએ લખીને મોકલ્યું, મેં કૂકને કહ્યું કે ભાઈ આનો આધાર મને આપો તો સારું. મારા પર કાગળ આવેલો અત્યારે મારી પાસે હાજર નથી, મંદિર પાસે છે, એને શાસ્ત્રનો આધાર ટાંક્યો છે. તાઓ ચેતનામાં નિષ્ઠા પામેલો શરીરધારી આત્મા ભગવાનની પાછળ સર્જન નહીં કરી શકે. બીજો જ મોટા મોટો તફાવત છે કે ભગવાનને આપણને એવો શરીરધારી જે આત્મા છે એને નિમિત્ત છે, અને નિમિત્ત પ્રગટે ત્યારે એમાં એના ગુણધર્મ આવે છે. ચેતનના જેવા જ, અને એનો ત્યારે વિસ્તાર પણ હોય, અમર્યાદ વિસ્તાર, એ વાત પણ સાચી. પણ નિમિત્ત હોય ત્યારે, પેલાના નિમિત્ત હોય તો જ એ વ્યક્ત થાય છે એવી રીતે. ચેતન્યના ગુણધર્મ પ્રમાણે એમાં બિલકુલ ફરક નથી. પણ એને ચેતનનું ચેતન એવા ચેતના પામેલા શરીરધારી આત્માને એવું નિમિત્ત છે, એ નિમિત્તની એને મર્યાદા છે, ચેતનને કોઈ જાતની મર્યાદા નથી. ત્રીજી વાત એમાં સમજવા જેવી કે ચેતનને અનંત વિસ્તાર, ત્યારે શરીરધારી ચેતનામાં નિષ્ઠા પામેલા આત્માને એવો પરેપરનો અનંત વિસ્તાર નથી, નિમિત્ત આવે ત્યારે તે સિવાય નહીં સાહેબ. ત્યારે આ હું મારી સમજણ છે તેવું કહું કે ભૂલે ચૂકે પણ એ માનવીને તમે મોટો ન બનાવી દો, ભગવાનને મોટો સમજો. એટલે આ આધ્યાત્મિક વિજ્ઞાનમાં પર્સનાલિટી કલ્ટને કોઈ સ્થાન નથી. આ મારા પોતાની અનુભવની સમજણથી કહું છું. બીજો પ્રશ્ન આવ્યો, પ્રશ્ન બહુ સારો, હું સમજવા જોઉં આ પ્રશ્નને. આ પ્રશ્નનો પૂરેપૂરો ઉત્તર આપતા પહેલા તો આપણે ધર્મ સમજવું જોઈએ. ધર્મ એટલે શું અને આધ્યાત્મિક જ્ઞાન તે પછી આવે છે. આધ્યાત્મિક જ્ઞાનના પાયામાં ધર્મ રહ્યો, ધર્મ આચરાયા વિના અને તે પણ સંપૂર્ણ ભાવથી આચરાયા વિના આધ્યાત્મિક જ્ઞાન કોઈને ફલિત થાય ના, અથવા તો આધ્યાત્મિક જ્ઞાનમાં સાધના શરૂ કરતા 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 એનામાં ધર્મનો ભાવ જાગૃત થઈ જાય છે. ત્યારે ધર્મ એટલે ધર્મ એટલે જીવનમાં ઉચ્ચ પ્રકારના ગુણો, ધર્મ પાળના મન તો સરળમાં સીધી વ્યાખ્યા બધાને સમજણ પડે એમ કહું છું. સંસ્કૃત તો ભણતો છું કોલેજમાં ભાઈ, અને ધર્મની વ્યાખ્યા સંસ્કૃતની પ્રમાણે પણ કહું પણ મને એ બરોબર નથી લાગતું. ધર્મ પાળવું હોય આપણે તો એનું લક્ષણ પહેલું જ મારા ગુરુ મહારાજે મને શીખવાડેલું કે બેટા જે તે કઈ લક્ષણથી પારખવું, ત્યારે ધર્મ પાળવા માણસમાં ત્યાગ અને પરમાર્થ મોખરે હોય, એને સ્વાર્થો હોય તો ખરો, એને ઘર બહાર વેપાર ધંધા ખેતી બીજું બધું હોય, તૈયાર છોકરા આ બધાનું એને જવાબદારી, પણ બધું કરતા જેટલું મળે છે મારા બાપનું એમ નથી. ધર્મમાં ત્યાગ અને પરમાર્થ બે મોખરે, આ એક સીધી સાદી વ્યાખ્યા આપને કહું છું. ધર્મ પાળનાર માણસ અને જે ધર્મ સતત પાળતો રહે છે એનામાંથી સ્વાર્થ ઓછો થવો જોઈએ. એ સંસાર વ્યવહાર બધું ભોગવતો હોવા છતાં એ એનું મોહ પડી જાય, એ બધું કર્મ કરે ખરો સંસારનું, વ્યવહારનું, વેપારનું, ધંધાનું, તેમ છતાં જો ખરેખરી ભાવનાથી એ ધર્મ પાળતો હોય તો સંસાર પરત્વેનો મોહ ઘટે, કામ ક્રોધાદી પણ ઘટે અને લોલુપતા પણ ઘટે, ધનની લક્ષ્મીની લોલુપતા પણ ઘટે. માત્ર શાસ્ત્રોના વાંચન કર્યા કે ઉપનિષદોની કથા સાંભળી કે ઉપનિષદો કે ગીતા રોજ અધ્યાય કરે તો ગીતાનો અધ્યાય કર્યા વગર તો હું જમું જ ન ભલે કરતો હોય, એ ધર્મનું ના પાડું. ક્રિયાકાંડને પણ હું ધર્મની ના પાડું છું. ધર્મ તો આપણા જીવનમાં તાણાવાળામાં ઉતરી જાય, આચરણ થાય ત્યારે ત્યાગ અને પરમાર્થ બે મોખરે હોય જ્યારે, ત્યારે આપણે ધર્મનું પાલન કરીએ છીએ એમ સમજવું. બીજો, ધર્મનું પાલન કરતા કરતા દેવ ધર્મનું પાલન કરતા કરતા આપણને આપણા કર્તવ્યનું આપણે જે કઈ લઈએ છીએ, જે કઈ મળે છે એમાં આપણે એકલા પોતે હોતા નથી. તમે વિચારી જોજો બુદ્ધિથી, જે કઈ આપણે મેળવીએ છીએ એમાં આપણા કરતા બીજી વ્યક્તિઓ પણ સંકળાયેલી જ હોય છે. એટલે કે સમાજ સંકળાયેલો છે. કોઈ માણસ એમને એમ ધારો કે મેં ખેતી કરી તો મિત્રો નહીં કરીશું, મારે દાળિયાની મજૂરોની બીજા બધાની જરૂર પડશે, આ તો ખેતીની અંદર દવાઓની નાખવાની પણ જરૂર છે, એટલે એની પણ જરૂર બનાવનારની સાથે આપણે સંકળાયેલા, મજૂરની સાથે સંકળાયેલા, વળી એ ગોતવા જઈએ તો તેની સાથે પણ સંકળાયેલા. એવી રીતે હું વેપાર જો કરતો હોઉં તો સમાજની સાથે હું સંકળાયેલો. જે કંઈ લક્ષ્મી મેળવવાનું સાધન છે એ લક્ષ્મી મેળવવાના સાધનમાં સમાજ સંકળાયેલો. તો જો આપણે ખરેખરી રીતે ધર્મનું પાલન કરતા હોઈએ તો આ ઋણને ભૂલી ના જાય. ધર્મનો માણસ ધર્મનો યથાયોગ્યપણે જ્ઞાન ભક્તિપૂર્વક જે પાલન કરે છે એ માણસ ઋણને ભૂલતો નથી. આપણા અનુભવીઓ ઋષિ મુનિઓ કહેલું છે, પાંચ જાતના ઋણ કયા છે મને ખબર નથી, આ જાણીતા બેઠા છે કહી શકું, પણ એટલું મને ખબર છે કે પિતૃઋણ, દેવનું પણ ઋણ, એટલે કે આપણાથી આ સમાજમાં જીવતા જાગતા એવા ભગવાનને પંથે પડેલા, ભગવાનને અનુભવેલા એવા જે દેવ એનું પણ આપણા પર ઋણ છે. કારણ કે સમાજના દિલમાં, સમાજના હૃદયમાં એ લોકો ભાવનાનું બીજ રોપતા હોય છે. એ પણ નાનું છોનું કામ નથી, બહુ મોટા મોટું કામ છે. એ લોકો જે બીજ રોપે છે એ બીજ જ્યારે ફૂલીને ફાલે એ તો કહેવાઈ શકાય એવું નથી, પણ બીજ રોપે છે ખરા, એમનું પણ ઋણ છે. ધરતી માતાનું ઋણ, ધરતી માતામાં આખો સમાજ પણ આવી ગયો, એ સમાજનું ઋણ. એવા બીજા બીજા બે ઋણ છે મને યાદ નથી આવતા, પણ એવા પાંચ જાતના ઋણ છે આપણે જે અદા કરવા જોઈએ. અને ઋણ જે અદા ના કરતો હોય એ ધર્મનો માણસ કદી ગણી નહીં શકાય. બીજું કે ધર્મ જો આપણે ખરેખર પાળતા હોઈએ તો આપણામાં ઉત્તમ ગુણનો ઉદય થતો જાય, વિકાસ થાય, ગુણનો વિકાસ થાય. સાહસ, હિંમત, ધીરજ, સહનશક્તિ, ત્યાગ, ઉદારતા, વિશાળતા, બીજાને માટે, બીજાને ખપમાં આપવું, આપણે જાતે પ્રેમપૂર્વક ઘસાવવું બીજાને માટે, આવા કેટલાય ગુણોનો વિકાસ થાય છે. હું કઈ ભાઈ શાસ્ત્ર ભણ્યું નથી અને મેં કઈ વાંચ્યું પણ નથી, પણ મારામાં જે સમજણ છે તે કહું છું. શાસ્ત્રનો આધાર તો કઈ જાણીતા બેઠા જેવા કોઈ કાઢી આપે તો કાઢી આપે, પણ હવે ગુણનો વિકાસ થાય, ઉત્તમ પ્રકારના ગુણો, એ ગુણ હોય તો જ આપણી માનવતા કહેવાય, નિકમ માનવતા નહીં. ધર્મનું પાલન કરતા કરતા આવી માનવતાની ભાવના પણ જાગે છે. બીજામાં ધર્મમાં ધર્મનું પાલન કરતા કરતા એક કદર ભાવના જાગે છે. સમાજમાં અતિ ઉત્તમ પ્રકારનું સર્જન થતું હોય એની કદર કર્યા વિના ધર્મનો માણસ કદી રહી શકે નહીં. સમાજનું ઉત્થાન થાય, સમાજની બઢતી થાય, સમાજને અનેક રીતે સમૃદ્ધ થાય એમાં એ ભાગ આપે છે. પ્રેમથી, ઉમળકાથી, મસ્તીથી, એટલું જ નહીં પણ પોતે જે ધંધો કરતા હોય એ ધંધાની સાથે કારકુનો છે, બીજા બધા માણસો છે, ખેતીવાળા હોય તો એના દાડિયા છે, મજૂરો છે, મિલવાળા ચલાવતા હોય તો મજૂરો છે, એ તો બધા આપણા હાથ પગ છે, એના વડે આપણે કમાઈએ, તો એનું હિત કેમ થાય? એનું સતત આપણને ભાન રહેવું જોઈએ. ધર્મ જે પાળતો હોય તેને ધર્મ સમાજ સાથે કેટલો બધો સંકળાયો છે હું તમને કહેવા માંગુ છું, બિલકુલ અતિશયોક્તિ કર્યા વગર. અને ખરેખર ધર્મ ની ભાવના આપણા જીવનમાં જયારે ઉદય થાય છે ત્યારે એ વહેંચીને ખાય છે. સાહેબ, આજે આપણે ભલે એમ ના કરતા હોઈએ, હું તો ઘણાને બધાને કહું છું, મારે આવું કહેવાનું આવે છે કે ભાઈ આ જે કમાવ છે તમારા બાપનું નથી, એમાં અનેક જણનો ભાગ છે, પણ તમે પચાવી પડેલા છો. ભગવાન જો પ્રત્યક્ષ હાજરાજી હોય, એની કોર્ટ હોય, જો ભગવાનની કચેરી હોય તો આપણને આપણા પર ક્રિમિનલ કાયદો લગાડી દે, તો સલાહો તમે ચોરી નો નકાવજો, માફ કરજો. હું તો બ્રાહ્મણનો માણસ છું, લાવા શબ્દ મારા મોઢેથી નીકળી જાય છે, મારે કોઈને ગાળ દેવાનો ઉદ્દેશ નથી, પણ એનું પ્રમાણ તો ગીતા પછી, કારણ કે ગીતા મેં જરા વાંચી છે, જરા તારા ગીતા તો ચોખ્ખું કે છે કે ચોરી ને એમ નખાય છે. ત્યારે એક ધર્મની ભાવના જયારે જાગૃત થાય છે ત્યારે એને સભાનતા પોતાની અનેક જીવનના અનેક પાસાની, એક પાસું નહીં, જ્યાં જ્યાં પોતે સ્પર્શે છે, જ્યાં જ્યાં પોતે સંકળાયેલું, જ્યાં જ્યાં પોતાને સંબંધ છે, જ્યાં જ્યાં એની લાગણી જાય છે, એ બધા પરત્વે એનું એને પડે છે. અને ધર્મ પાળનાર એવું માણસ એનું પ્રેમપૂર્વક પાલન છે. એટલું જ નહીં, આ ધર્મ સમાજની સાથે કેવી રીતે સંકળાયેલો તેવું આવી રીતે ધર્મને કેટલા સમજતા હશે તે ભગવાન જાણે. પણ ધર્મ પાળનાર ખરેખરો પોતાના હૃદયથી ને ભાવનાથી ધર્મનું જે પાલન કરે છે એ કદી એકલ પેટો હોતો નથી, એ કદી એમ માનતો નથી કે આ બધું મારું છે, એનું મમત્વ ઘટે છે, માયા મોહ ઘટે છે. અને એ ધીરે ધીરે જેમ જેમ એ ધર્મના પાલનમાં ઉચ્ચતર ક્ષેત્રમાં પ્રવેશતો જાય છે તેમ તેમ એ ભગવાન પરત્વ, ભગવાન પરત્વની અભિમુખતા જાગે છે. અને ભગવાન તો ઉપર ગગનમાં વસતો નથી, ભગવાન તો બધામાં વસી રહેલો છે. અને ભગવાનનું ઋણ એને દિલમાં એટલું બધું લાગે છે તો આ બધું જીતે મારા ભગવાનથી થાય છે. આ બુદ્ધિ કોની? ભગવાનની. હું તો આચરીને તમને કહું છું, એમને એમ નથી કહેતો, મારો ગુરુ મહારાજનો હુકમ છે કે મારા બેટા તું આચર્યા વિના હું કહેતો નહીં. આ બુદ્ધિથી હું કમાયો પુસ્તકો લખ્યા છે એના બધા પૈસા મેં આપી દીધા, રાખ્યો નથી સાહેબ પૈસે. આપણે કમાઈએ, ખેતીવાળા કમાય, બીજા બધા કમાય, પણ બુદ્ધિ એમાં મોકરે છે. એ જે બુદ્ધિ આપણા બાપની નથી, એ તો ભગવાનની, ચેતનની છે. અને જે તે બધું ભગવાનથી થાય છે, ધર્મ પાળનારો ખરેખરી ભાવનાથી જે ધર્મ પાળનારો છે તેનો મારું ધ્યાન જાગે છે. અને સમજે છે કે મારો ભગવાન બધે બધાના મળે. એ ધર્મ પાળનારો માણસ તેને છેતરી નહીં શકે, કદાચ એને વૃત્તિ થાય તો વૃત્તિને વારશે. એ કોઈને અન્યાય નહીં કરે, છેતરાઈ જશે ખરો, ધર્મ પાળનાર માણસ છેતરાઈ જાય એવું કહે ખરો, પણ એ કોઈને છેતરે નહીં. કોઈને અન્યાય નહીં કરે. પોતે અને પોતાને કોઈ અન્યાય કરશે તો પ્રેમપૂર્વક સહન કરશે. એટલું જ નહીં પણ એ 1000 રૂપિયા ને પણ લાત મારશે. તો શું મોટા મોટા બેઠા બેઠા પાઘડા પહેરીને બોલ્યા કરે છે કે સાહેબ બનેલો હકીકતની વાત દ્રષ્ટાંત આપું, બનેલી હકીકત. આપણા દેશમાં એક મહાન પુરુષ થઈ ગયા શ્રીમદ રાજચંદ્ર. તે શ્રીમદ રાજચંદ્રને બહુ જ્ઞાની પુરુષ હતા નાનપણથી. મને એમના માટે ઘણી ભક્તિ છે અને આધ્યાત્મિક વિજ્ઞાનમાં હું આ 150-200 વર્ષના કાળમાં ગુજરાતમાં ઘણા આવા અનુભવી થઈ ગયા, સંપ્રદાયો પણ નીકળ્યા. એ બધાય ના કરતા શ્રીમદની આધ્યાત્મિક વિજ્ઞાનમાં હું મારી સમજણની દ્રષ્ટિએ મારે માટે હું એને પ્રથમ પદ આપું છું. એ શ્રીમદને ભાન થયું કે પરભવનું મારે અમુક જીવનું 1 લાખ રૂપિયાનું દેવું છે. એમને વિચાર્યું ચાલો આ 1 લાખ રૂપિયા મેળવવા કીધું ના આપી દેવા, એને મારે આપી દેવા પડે. આ ઋણ ચૂકવા સિવાય મારાથી કોઈ રહેવાય નહીં. ભાઈ વિચાર કર્યો કે આપણે વેપાર કરો. તો મુંબઈ ગયા, રેવાશંકર જગજીવનની પેઢી હજુ અહીંયા છે. એમાં એ રહ્યા, કમિશન એજન્ટનો ધંધો કરતા હતા અને ઝવેરાતનો બધો રૂટીન અને બધો ઝવેરાતનો પણ ધંધો કરતા હતા. એમાં કોકની સાથે સોદો કર્યો, અમને લખાણ થયું આ ભાવે આટલાથી આટલું વેચ્યું ને પેલાને ખરીદ કરનારને લેવાનું. સંજોગોનુસાર એવો કાળ પાછો કે જે પેલા એ ખરીદ કરી તો એના તો ભાવ વધ્યા, એટલા બધા વધ્યા. પેલો બિચારો રડતો આવ્યો શ્રીમદ પાસે કે પ્રભુ આ તો મારાથી અપાયું નથી, મારા બાગ બગીચા બંગલા મોટર ગાડી બધું વેચી દઉં તોય અપાયેલું જ નથી, મારી તો કપરી સ્થિતિ થઈ ગઈ. એટલે આપણે રડો છોકરો લે આ ફાડી નાખી, એમ કહીને પાડી નાખી સાહેબ કાગળ, બધા પૈસા જવા દીધા. આ હકીકત બનેલી છે એમના જીવનની. તારે ધર્મનો માણસ પાવો હોય, ધર્મ પાળનાર માણસ, એને માયા મમતા અહંકાર આ બધું ઘટતું જાય છે. કામ ક્રોધાથી પણ ઘટતા જાય છે, રાગદ્વેષ પણ ઘટતા જાય છે. એ અન્યાય કરનાર માણસને પણ ચાહે, પ્રેમથી ચાહે, એને વેચે, એના કામ કરે, કોઈના પરત્વે એને પૂર્વગ્રહ ના હોય, કોઈના પરત્વે એને અણગમો ના હોય, ઈર્ષા ના હોય, અદે કઈ ના હોય, વેર હોય જ નહીં. બધાને માટે એને પ્રેમ હોય, સદભાવ હોય. આ કેટલું બધું સમાજની સેવા, સમાજની સાથે સંકળાયેલો અને સમાજ પરત્વનો ધર્મ એ બરાબર બજાવે. કારણ કે ધર્મ પાળનાર સમજે કે આ જે મારી પાસે છે તે મારા બાપનું એકલાનું નથી, ભાઈ એમાં બધાનો ભાગ છે અને બધાની સાથે એ વેચી વેચીને ખાય છે. વિચારો સાહેબ કે આ ધર્મ આવો જો આપણે પાળતા થઈ ગઈએ તો આપણા સમાજને ઉદ્ધાર થતા વાગે લાગે. આજે આપણે સમાજની સમૃદ્ધિ થવાને માટે વાતો બધા ઘણી કરે છે, નેતાઓ તો સુમાર વગરની, પણ ધર્મ જાગૃત થયા સિવાય એ બની શકવાનું નથી, એની મને પાકી ખાતરી છે. ધર્મનું પાલન યથાયોગ્યપણે જ્યારે આપણો સમાજ કરતો થઈ જશે ત્યારે સમાજનો ઉદ્ધાર હસ્તકમળવત છે. એ થાય ત્યારે ખરું, પણ મારા દિલમાં વિશ્વાસ છે તો થતા વાર લાગશે. ઉથલ પાથલ થયા સિવાય નહીં થાય સાહેબ. આ જમીન પર ક્યારે પાકલ મારા રાજ્યકાકાને પૂછી જુઓ કે ખેતી કરતા પહેલા ઉથલ પાથલ જમીનને કરવી પડે છે. ખેડીને નીચેની ઉપર લાવે ને આમ તેમ જમીનને ફેરવી પડે. ઉથલ પાથલ આ માટીને કર્યા સિવાય પાકશે નહીં સાહેબ. એવી રીતે અમારા દેશમાં અમારા સમાજમાં આ ધર્મનો અભ્યુદ ચારે થશે કે ઉથલ પાથલ થવાની જરૂર છે. માણસ સુખમાં ભગવાનને નહીં સંભાળે, બિલકુલ નહીં સંભાળે, દુઃખમાં સંભાળે છે. ચિંતા માતાએ કેટલા માટે હંમેશા દુઃખ માગ્યું, તો ભગવાન તો મને દુઃખ આપશે કે જેથી તારું મને સ્મરણ થયા કરે. બહુ મોટી વાત લખનારને હું તો કહું છું, મારા પ્રેમ ભક્તિપૂર્વકના વંદન છે કે આવી વાત આપણને એને કરી. તો દુઃખમાં જ ભાગ એને દુઃખ માગ્યું કુંતા માતાએ, દુઃખમાં ભગવાન સંભાળ. દુઃખ જેટલું ઘડે જીવનને દુઃખમાં જો સમજવાનું મળે છે એટલું સુખમાં મળતું નથી. સુખમાં માણસ ગરક થઈ જાય છે, ડૂબેલો રહે છે. ત્યારે ધર્મ પાળે છે જે ખરેખર ભાવનાપૂર્વક જ્ઞાનપૂર્વક જે ધર્મનું પાલન કરે છે એને સુખ દુઃખ સરખા થઈ જાય છે.